તારીખ 14/11/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 40 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 36
આગમ શિરોમણી જેને કહીએ, આગમનું પણ આગમ કહીએ એવું સમય શાસ્ત્ર છે. બીજી રીતે કહીએ તો જીવ પાત્રતામાં આવે અને સમયસારથી સમ્યક દર્શન ન પ્રગટે એમ ન બને. જે ખામી છે એ પાત્રતાની છે. સમયસારમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્તિ પૂરેપૂરું આ કાળનો આ આગમ આ વિષય માટે આ લાભ માટે આ કાર્ય માટે પૂરેપૂરું છે. જરા પણ એવા બંને મહાસમર્થ આચાર્યોએ આ જ વિષય ઉપર ઉપયોગ નહીં કર્યો છે. ખરેખર તો એ વાત છે કે પોતે છઠ્ઠે સાતમી ગુણ સ્થાને જ કરનારા છે, સમ્યક દર્શન ની તો એમની માટે કોઈ વિચાર કરવાનો પ્રશ્ન નથી. એમને જે કામ કરવાનું છે તો કેવળ જ્ઞાન લેવાનું છે. એટલે ચારિત્ર દશામાં આગળ વધતા વધતા પૂર્ણ કે પૂર્ણતા કેમ પ્રાપ્ત કરે એ પ્રયત્નમાં, એ ઉદ્યમમાં, એ પુરુષાર્થમાં પડેલા છે એમને વિકલ્પ પૂછ્યો છે. ત્યારે આ કાળ જોતા જીવોને ચોથું ગુણ સ્થાન મુશ્કેલ પડશે. ગુણ દશા તો કોઈ આવશે કે કેમ એ સવાલ છે, પણ ચોથા ગુણ સ્થાનમાં જીવો નહીં આવી શકે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવો માટે આ સારી છે, પોતાની ભાવના માટે નિયમ સારી છે. પ્રવચન સાર તો અલબત્ત અઘરું છે, જ્ઞાન પ્રધાન છે. 50 થી કાય વધારે છે, શૈલી અને વિષય સહેલો છે, સમય સારી રીતે ગ્રહણ છે, પ્રવચન સારી રીતે ગ્રહણ છે, નિયમ સારી રીતે ગ્રહણ છે, અને હા એ તો ગુરુદેવની કૃપાથી છે. વધારે પરિચય થયો અને એ તો કોઈ પણ અઘરું સહેલું એ તો અપેક્ષા એ છે, જેટલો પરિચયનો અભ્યાસ કરવામાં આવે એટલું સહેલું થઈ જાય છે. કોઈ પણ વિષય હોય અષ્ટભાવો છે, એ દાર્શનિક ગ્રંથ છે. એ સંપ્રદાયો વિભિન્ન સંપ્રદાયમાં ખાસ કરીને મૂળ માર્ગની સામે ટક્કર લેનારો શ્વેતાંબર સંપ્રદાય થયો. મૂળ માર્ગ છે જીવ થઈને જે જીવો અન્ય માર્ગમાં આવી ગયા, છતાં નામ જૈન માર્ગ માર્ગથી છૂટી જાય છે, અન્ય માર્ગ થઈ જાય અને જૈન માર્ગનું નામ રહે. એટલે જૈનોને આભાસ થવાનો, હજારો લાખો જૈનોને આભાસ થવાનો એ કારણ છે. બહુ મોટું અનિષ્ટ જાણે એ વિષય ઉપર પ્રકાશ પડ્યો છે. અષ્ટભાવ દાર્શનિક ગ્રંથ છે, દર્શન શાસ્ત્ર છે. દર્શન એટલે સંપ્રદાય, જૈન દર્શન, વેદાંત દર્શન, અન્ય દર્શન, દર્શન એટલે મત. આ સમય સાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે. ગુરુદેવ મુમુક્ષુઓને પ્રવચનમાં વાત કરે છે ને, મુમુક્ષુઓ માટે કહે છે કે આ તમારા માટે તો આગમોનું પણ આગમ છે. લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે. લાખો શાસ્ત્રોમાં આ વિષય ઉપર જે વાત કરવી છે એનો નિચોડ કરીને અહીંયા વાત કે એક અધિકારની અંદર એ જ દ્રષ્ટિકોણ રાખીને લાખો શાસ્ત્રોનો સારભૂત વિષય આની અંદર સીધો લીધેલો છે. જૈન શાસનનો એ સ્તંભ છે. વર્તમાનમાં ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર જૈનનું શાસન પ્રવર્તે છે. એ શાસનને ટકાવી રાખવાનો આ એક થાંભલો છે. જૈનત્વ અહીંથી પ્રાપ્ત થાય છે, ચોથું ગુણ સ્થાન ત્યાંથી જૈનત્વ પ્રાપ્ત થાય છે. જિન શાસન ત્યાંથી શરૂ થાય છે. એ પહેલા બધી જિન શાસનની વાતો ગમે તે હોય, પણ જ્યાં ભાવ જિન શાસન હોય ત્યાં દ્રવ જિન શાસન હોય, જ્યાં ભાવ જિન શાસન ન હોય ત્યાં દ્રવ જિન શાસન ન હોય. શરીર હોય પણ અંદર જીવ ન હોય તો મળદાની કિંમત કેટલી? મળદાની કોઈ કિંમત નથી, કોઈ પ્રયોજન સરવાનું નથી. એમ ભલે એક પણ હોય, ભલે ઓછામાં ઓછી સંખ્યા હોય સમ્યક દ્રષ્ટિની, પણ એ જૈન શાસન છે, એ જીવંત જૈન શાસન છે. પછી એમને નિશ્રામાં જે કાંઈ ચાલે તેને વ્યવહાર જૈન શાસન, દ્રવ્ય જૈન શાસન કહેવામાં આવે છે. તે સિવાય એમને એમ કોઈ ગમે તે જૈન શાસનના નામે ગમે તે પ્રભાવના આદિના કાર્યો કરે તો એ જૈન શાસનની અંદર એનો સમાવેશ થતો એટલો ફેર છે. જૈન શાસન ટકાવવા માટે જે મકાનને થાંભલા ઉપર ટકાવવાનું હોય છે, ગમે એટલા માળનું ઊંચામાં ઊંચું મકાન બનાવો, આ સિસ્ટમ છે, પિલર સિસ્ટમ છે, આરસીસીને જે છે વચ્ચે અને ચારે બાજુ એ થાંભલા આરસીસીને ઊભા કરે, પછી પડદા ગમે એમ નબળા કરો કે વાંધો પણ મકાનમાં ટકવા માટે આ સ્તંભ છે. અને જેને આત્માનું સાધન કરવું છે, આત્મા સાધવો છે એવા સાધકની એ કામધેનુ છે. કામધેનુ એટલે ઈચ્છિતની પ્રાપ્તિ થાય, ઈષ્ટની પ્રાપ્તિ થાય એમ લેવું અહીંયા કામધેનુ ઉપમા લીધી છે. એ સાધક માટે કામધેનુ છે અથવા કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષ પણ ઉપમા લીધી છે. જે કલ્પના કરવામાં આવે તે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય. અહીંયા તો સમયસારના સાધકને કોઈ જગતના પદાર્થની ઈચ્છાનો પ્રશ્ન રહેતો નથી, એને તો આત્મહિત કરવું છે. અને આત્મહિત કરવા માટે સાધારણ સાધન નથી પણ કલ્પવૃક્ષ જેવું સાધન છે. કલ્પવૃક્ષમાં કલ્પના કરે ને મળે જ મળે, નિષ્ફળ ન જાય. એ તો હજી ઉપમા ટૂંકી પડે છે, કેમ કે પુણ્યના યોગની ઉપમા છે આ. અને અહીંયા આત્માના પુરુષાર્થનો વિષય છે. આત્મા પુરુષાર્થ કરે અને સમયસારનું નિમિત્ત હોય એનું હિત ન થાય એવું કોઈ દિવસ બને નહીં. રાજચંદ્રજી અને ગુરુદેવ બંનેને કોઈ સજીવન મૂર્તિનો યોગ ન થયો. સત્પુરુષ તે નિર્ગ્રંથ ચોથા ગુણ સ્થાન પર તે ધર્માત્મા, છઠ્ઠા સાતમા સ્થાન વર્તી ધર્માત્મા, કોઈ સજીવન મૂર્તિનો યોગ ન થયો તો પણ સમયસારમાંથી એમને આત્મા દર્શન થયું. જેવું સજીવન મૂર્તિથી કામ થાય એવું કામ પોતાને સમયસારથી થયું. સંસ્કાર બીજો નંબર, પહેલો નંબર પોતાની પાત્રતા અને પુરુષાર્થ. જ્યારે સંસ્કાર લીધા ત્યાર પછીના બીજા સમયથી એને પૂર્વ સંસ્કાર ગણાય છે. સંસ્કાર મળી ગયા, આવી ગયા પછી બીજા સમયથી સંસ્કાર લબ્ધ, સંસ્કાર પ્રાપ્ત જીવ છે. પણ જ્યાં સુધી પોતે કાર્ય ન કરે ત્યાં સુધી લંબાય છે. જ્યારે કાર્ય કરે ત્યારે એના ઉપર ઉપચાર આવે છે. જે આ ભાવમાં સંસ્કાર લીધા હોય, ગત ભાવમાં લીધા હોય કે થોડી મિનિટો પહેલા લીધા હોય, પોતે પુરુષાર્થ કરે ને પાત્રતામાં આવે ત્યારે જે કામ થાય છે ત્યાં સુધી કામ એ વગર હોય. આમ તો પ્રત્યક્ષ હોય તો જ થાય, નહીં તો દ્રષ્ટિએ પૂર્ણ જીવન મૂર્તિ વગર લાભ થવો મુશ્કેલ છે, કોઈ રીતે ન થાય. સંસ્કાર પ્રાપ્ત જીવોને પણ લાગે છે એમ કે આ સમયસાર ન મળ્યું હોત તો કોને ખબર કેટલો કાળ જાય. અને આવું ઉત્કૃષ્ટ શાસ્ત્ર મળી ગયું, સીધું દિગંબર સાહિત્યમાં પહેલું આ મળી ગયું, એટલે કુદરતી યુગાનો યુગ હોય છે. જ્યારે શ્રેણીમાં આવે છે કોઈ પણ આત્મા ત્યારે એવો જ કોઈ યુગાનો યોગ ગમે ત્યાંથી બને છે, એવો જ કોઈ કુદરત બતાવેલી છે. જીવના શ્રેય સાથે કુદરત બંધાયેલી, શ્રેય સાથે જો કુદરત બંધાયેલી હોય તો શ્રેય સાથે તો બંધાયેલી હોય જ ને. સાધકનું એ કલ્પવૃક્ષ છે, 14 પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. 14 પૂર્વનું રહસ્ય કઈ રીતે અંતર્મુખ થવું, કરવું, કેમ અંતર્મુખ થઈ અને સ્વાનુભવમાં આવવું, એ 14 પૂર્વનો રહસ્યભૂત વિષય છે. તમામ રહસ્યભૂત વિષયોમાં સર્વોત્કૃષ્ટ રહસ્ય આ છે કે અતિન્દ્રિય દશાની પ્રાપ્તિ કેમ કરવી. શાસ્ત્ર સ્વાધ્યાય ઇન્દ્રિય જ્ઞાનથી થાય, મનથી શાંતિ સાંભળવું વગેરે, ત્યાં સુધી બધું ઇન્દ્રિય જ્ઞાનનો પ્રોસેસ છે. અને અનેક વાર ત્યાં સુધી તો જીવ આવ્યો છે, પણ અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ પોતાને થઈ નથી. તો એ અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થવું જે રહસ્ય છે, એ બહુભાગ વાણીથી અગોચર છે, સંકેત માત્ર વાણી ગોચર છે એવી પરિસ્થિતિ હોવાથી, એવી અનિવાર્ય પરિસ્થિતિ હોવાથી જે કાંઈ ગ્રહણ કરવું છે એ સંકેત માત્ર ઉપરથી ગ્રહણ કરવામાં આવે છે. એટલે એને એ વિષય ગંભીર ગુપ્ત રહી જાય છે, એને રહસ્ય કહેવામાં આવે છે. એટલા માટે એને રહસ્ય કહેવામાં આવે છે કે વિષય ગુપ્ત રહી જાય છે. એ રહસ્ય 14 પૂર્વનું રહસ્ય છે, એ સમયસારની અંદર સમાયેલ છે. ચૌદ પૂર્વની અંદર કિંમતમાં કિંમતી વાત આ છે કે જીવનો સંસાર છૂટી અને મોક્ષ માર્ગમાં એ શરૂઆતમાં અથવા મોક્ષ માર્ગમાં પદાર્પણ કરે, એનો પ્રવેશ થઈ જાય, એ સૌથી મહત્વની વાત છે. મોક્ષ માર્ગમાં આવેલા જીવોને માર્ગ મળી ગયો હોવાથી, એટલે ઉપાય એને આવડી ગયો હોવાથી, ઉપાય જીવનમાં પોતે પ્રવર્તતો હોવાથી એને ઉપાય બહુ દૂર નથી. અસંખ્ય સમયમાં કોઈ પણ સાધક પોતાનો માર્ગ ઉપાય પૂરો કરીને પૂર્ણ દિશાની પ્રાપ્તિ કરી જ લે છે. અસંખ્ય સમયમાં એને અનંત સમય લાગતા નથી. પણ જે કાંઈ તકલીફ છે એ પહેલા છે કે અનાદિનું અજ્ઞાન છોડવું. જગતમાં પણ એમ કહેવાય છે કે પહેલી જ તકલીફ છે, પછી માણસ કમાયા પછી કમાવાની તકલીફ નથી, પણ શરૂઆતની કમાણી કરવી, શૂન્યમાંથી આગળ આવવું, એમાં મોટી તકલીફ. પછી તો તાકાત આવી જાય છે, શક્તિ આવી જાય છે, કામ થોડું સહેલું બને છે. એટલે જે સત્સાહિત્ય છે અથવા ઉપદેશ છે એનો મોટો ભાગ મિથ્યા દર્શન અને અજ્ઞાન છોડાવવા માટે, વધુમાં વધુ વિષય એ ચાલે છે. શાસ્ત્રની અંદર ચારિત્રના દોષને ટાળવા માટે અથવા મોક્ષ માર્ગી જીવોને ઉપદેશ દેવા માટે, ધર્માત્માઓને મુનિઓને ઉપદેશ દેવાનો વિભાગ થોડો છે. ત્યારે ઉપલબ્ધ સાહિત્યમાંથી એટલું કાપી શકાય છે, એ ભાગ થોડો છે. કેમ કે એક તો એ ઉપદેશ પ્રાપ્ત છે, એ તો પછી વિશેષ ઉપદેશ દેવામાં આવે છે. બાકી ઉપદેશ પ્રાપ્ત તો છે, બોધની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. એટલે સંસારી જીવોને જેને જ્ઞાન નથી, બોધ નથી, એને જ્ઞાન મળે એ વિષય શાસ્ત્રની અંદર ઉપદેશકોની અંદર વિશેષ પ્રમાણમાં, ભલા પ્રમાણમાં હોય છે. એનું જે રહસ્ય છે, ગમે તેટલો વિસ્તાર હોય 14 પૂર્વમાં, પણ એનું જે મૂળભૂત રહસ્ય છે એ સમયસારની અંદર સમાય છે. આમ કહીને ગુરુદેવ શ્રી એ નિર્દેશ કર્યો છે, આંગળી ચીંધી છે કે જો તમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય, ખ્યાત ટાળવું હોય, તો સ્વલક્ષે સમયસારનું અધ્યયન કરવા યોગ્ય છે. આમ ચોખ્ખી વાત છે, આટલી સીધી વાત છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં પણ સ્વલક્ષી શાસ્ત્ર સ્વાધ્યાય સ્વરૂપ નિશ્ચય અને પુરુષાર્થનું કારણ બને છે. સ્વલક્ષી શાસ્ત્ર સ્વાધ્યાય ગમે તેટલો કાળ કરવામાં આવે, આખી જિંદગી પર્યંત કરવામાં આવે, તો પણ એમાંથી પુરુષાર્થનો ઉત્થાન થતો નથી, સ્વરૂપ નિશ્ચય થતો નથી, ગડબડ થવાની તો સંભાવના ઘણી છે, પણ કોઈ રીતે કાર્ય સિદ્ધિ થતી. એટલે આ વાત છે એ મુખ્ય છે કે શાસ્ત્ર સ્વાધ્યાય, શાસ્ત્ર સ્વાધ્યાયની આ રીતે કરવો અને બીજી રીતે ન થવો જોઈએ. જો બીજી રીતે થાય તો નુકસાનનું કારણ થાય, લાભનું કારણ થાય, તો પ્રશ્ન જ છે. આપણે જેમ શાસ્ત્ર સ્વાધ્યાયમાં જોઈએ એવી રીતે વિષયને ખેંચી દેવાનો પ્રયત્ન કરે છે તો બંધ કરવા પડે. વર્તમાન પરિસ્થિતિ ઉપરના કોઈ પ્રશ્ન ઉઠાવે, કોઈ સામાજિક, કોઈ વ્યક્તિગત, કોઈ એટલે એમાં દોષ થાય, અપરાધ થાય, તે દર્શન દર્શન કોઈ વખત એવો પ્રશ્ન ચાલી જાય વિકલ્પ છે તો પણ એ દિશામાં આપણે પ્રવાહિત નહીં થતા સાવધાન રહીને, જાગ્રત રહીને ચાલતો વિષય છે. એમાંથી પોતાના સ્વલક્ષ્ય આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા માટે એકઠા થયા છીએ, એ શિસ્તને ક્યાંય પણ શિસ્ત તોડીને, આઉટ ઓફ ડિસિપ્લિન, શિસ્ત અંગેનો આ કાયદો છે, નિયમ છે, એ સિદ્ધાંત છોડીને બહાર જાય પછી આગળની તો કોઈ વાત રહેતી જ ચાલતા વિષય ઉપર પોતાના આત્માને લક્ષમાં રાખીને. મને લાગુ કે મારે આ વાત મારા પરિણામમાં લાગુ કરવી છે એવા ધ્યાનથી, એવા લક્ષ્યથી જો શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે તો એનો અવશ્ય અવશ્ય ગુણ થાય, થાય ને થાય, એ નિષ્ફળ નહીં જાય. અને એ પદ્ધતિ છૂટી ગઈ કે એનો ગુણ થવાની કોઈ સંભાવના નહીં થાય. નુકસાન ક્યારે કેટલું થશે એ કહેવું મુશ્કેલ છે, લાભ નહીં થાય એ નક્કી વાત છે. તમામ શાસ્ત્ર સ્વાધ્યાય સ્વલક્ષી ગંભીર પરિણામે સૂક્ષ્મ ઉપયોગે જ કરવા યોગ્ય છે. ઉપર છોલ્લા સ્થૂળ ઉપયોગે છીછરા વિચારથી શાસ્ત્રનું અધ્યયન પણ કરવા યોગ્ય, પરલક્ષે તો જરા પણ નહીં. યાદ રાખીને કોઈને કહેવા થશે એટલું પણ નહીં કે આવી વાત મારી સામે દલીલ ની આવે છે માટે આ દલીલ માટે મારે આ કામની વાત છે. અરે દલીલ માટે કામની વાત છે કે તારા આત્માને દોષ ટાળવા માટે કામની વાત છે, કેમ એમ વિચારતો? બીજાની દલીલ નહીં હોય, તને સ્મૃતિ થાય છે, સ્મરણ આવે છે અને એના માટે તું વિચાર કરીને ધારણા કરે છે, એ ધારણા છે, એ ઉલટી ધારણા છે. ભલે આગમ અનુકૂળ ધારણા હોય તો પણ એમાં વિપર્યાસ સાથે રહેલો છે, એથી લાભનું જરા પણ કારણ નહીં થાય. બધું સ્વલક્ષે, કોઈ પણ કાર્ય સ્વલક્ષે એવી આજ્ઞા છે, એવી આજ્ઞા શ્રી ગુરુની, એવી આજ્ઞા છે. હું તારું વૃક્ષ છોડી શકું નહીં, ક્યાંય ગમે તે ઉદયના કાર્યોમાં પ્રવર્તવું પડે, પ્રવર્તવું છે એમ નહીં પણ પ્રવર્તવું પડે પડે તો પણ તારું સ્વલક્ષ છોડી શકે નહીં. તો જ્યાં સ્વલક્ષ થાય એવો વિષય ચાલતો હોય ત્યાં એ કહેવું પડે એ શરમજનક વાત છે. ખરેખર શાસ્ત્ર તો સ્વલક્ષ્ય જ કરવાનો સ્વાધ્યાયનો વિષય છે, એમ કહેવું પડે એ ખોટું છે. જેમ મંદિરમાં બોર્ડ લખવું પડે કે અહીંયા કોઈએ ધૂમ્રપાન કરવું નહીં, એ ખોટું છે, એવું લખવું પડે એ શરમજનક છે. પછી એથી આગળની વાત તો લખવાની જરૂર નથી કે અહીંયા દારૂ પીવો નહીં, અહીંયા ફલાણું કરવું નહીં, આ એમ કરવું નહીં, એ તો વસ્તુ જ નથી રહેતી. પણ જે સાધારણ શિસ્તનો વિષય, એકાંતે સ્વલક્ષનો, આત્માની બોધનો વિષય છે, એમાં તો એકાંતે સ્વલક્ષ જ હોય ને બીજી વાત વિચારવા જેવી પણ નથી. કે છે કે 14 પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. વિચાર આવ્યો કે શાસ્ત્ર સ્વાધ્યાય તો ઘણા વર્ષથી પ્રણાલિકાગત પ્રમાણે ગુરુદેવની કૃપાથી આપણા સમાજમાં અનેક ઠેકાણે ચાલે છે, પણ કારણ શું છે? ઘણો સમય નીકળવા છતાં એનો જે લાભ થવો જોઈએ લાભ નથી થતો, એવું કારણ છે. એનું મુખ્ય કારણ આ છે કે આવું સદનિમિત્ત હોય. આચાર્યો, મહાન આચાર્યોની કૃતિ છે આ, વ્યવહારે પણ પૂજવા યોગ્ય ગણવામાં આવે છે એવી ઉત્કૃષ્ટ કૃતિ હોય, પણ જીવનું પરલક્ષ હોય તો વાત ખલાસ થઈ. તો સામે ભગવાન હોય તો એ તો નિમિત્ત નિષ્ફળ થયું છે. સજીવન મૂર્તિમાં તો સાક્ષાત પરમાત્મા હોય તો પણ સમોસરણનું નિમિત્ત નિષ્ફળ થયું છે. તો શાસ્ત્ર તો નિષ્ફળ જાય એમાં કાંઈ પ્રશ્ન રહેતો. એટલે એનું કારણ સ્વલક્ષ છે, કે સ્વલક્ષે કાર્ય થાય અને પરલક્ષે કાર્ય ન થાય. પરલક્ષે નિર્ણય થાય અને એને એમ લાગે કે આ બરાબર મેં આગમ અનુસાર નિર્ણય કર્યો છે, તો પણ એમાં સ્વલક્ષનો અભાવ હોય તો એ નિર્ણય એને ભૂલ ભરેલો જ હોય છે, કલ્પના માત્ર જ હોય છે. આ પાછળ અહીંયા એક ખાસ તબક્કો આવ્યો છે સ્વરૂપ નિશ્ચયનો, તો કે જો પરલક્ષે આત્માના વિચારથી આત્માનો નિર્ણય કરવામાં આવે તો પણ કલ્પના જ મળે છે, સાચો નિર્ણય નથી થતો. ઉપર તો કેમ લાગે કે આગમ કહે છે એમ જ આ નિર્ણય છે, આગમ અનુસાર છે, પણ વાસ્તવમાં એની જે ખામી છે એ છે કે એને પોતાને પોતાનો જ નિર્ણય કર્યો નથી, કોકનો કર્યો છે, અન્ય દ્રવ્યનો કર્યો છે, થર્ડ પર્સનનો કર્યો છે. તેથી એની આત્માનો નિર્ણય એટલે સ્વનો નિર્ણય. પ્રવચન સારની ટીકા કરતા જયસેન આચાર્ય એક જગ્યાએ પ્રશ્ન ઉઠાવે છે કે આત્મા એટલે શું? આત્મા એથી કોઈ થી આત્મા એટલે કોણ પણ? તો ઉત્તર એટલો આવ્યો બે શબ્દ માટે, અહમ ઇતિ આત્મા. એટલે આત્મા કોણ? કે આત્મા એટલે પછી આ વાત તો ભલે બે શબ્દમાં ઉત્તર છે, પણ એની અંદર બહુ મોટો સિદ્ધાંત મૂક્યો છે કે આત્મા એટલે હું. એ વસ્તુથી દૂર જઈને આત્માની વાત ન હોય તો પરલક્ષ થઈ જશે. આત્મા એટલે હું, એમાં સ્વલક્ષ આવી ગયું અને એ સ્વલક્ષે કાર્ય થાય છે તો યથાર્થ થાય છે, નહીતર નિર્ણયના વિષયમાં સ્વાધ્યાય તો નિર્ણય માટે છે, એ સિવાય સ્વાધ્યાયનો બીજો કોઈ હેતુ નથી. તો એ નિર્ણય સાચો થાય કેમ અને ખોટો થાય કેમ એ વાત બરાબર સમજવી જોઈએ. બુદ્ધિજીવી જીવ હોય, બુદ્ધિનો વિકાસ હોય, એટલે આગમનો અર્થ સમજી શકે, ભાવાર્થ સમજી શકે, નયાર્થ સમજી શકે, એટલે નિર્ણય સાચો છે. પણ સ્વલક્ષી જો નિર્ણય થાય તો એ નિર્ણય સાચો થાય છે, અને સાચો થાય છે ત્યારે એમાંથી જ્ઞાન જ પુરુષાર્થનું પ્રેરક છે, જ્ઞાન જ પુરુષાર્થનું ઉત્પાદક છે, એટલે સિદ્ધિ જ પુરુષાર્થની ઉત્પત્તિ શરૂ થાય છે. નિર્ણય થતાની સાથે જ ચેતના જાગૃત થઈ જાય છે, ચૈતન વીર્યની સ્ફૂર્ણા થાય છે, એ સાચા પુરુષાર્થનું પ્રગટ લક્ષણ છે. અને પુરુષાર્થ ઉત્પન્ન નથી થતો અને એમને એમ કાળ ચાલ્યો જાય છે એ ખોટા નિર્ણયનું પ્રગટ લક્ષણ છે. ભલે આગળ કોઈ નિર્ણય હોય તો પણ એ ખોટા નિર્ણયનું, કલ્પિત નિર્ણયનું એ પ્રગટ લક્ષણ છે. એટલે એને પોતાની સામે જ જોયું નથી કે મારે ક્યાં લાગુ કરવાનો છે આ ઉપદેશ. એ વાત એને વાત ક્યાં લાગુ પડે છે અને પોતાને લાગુ પડતી વાત પોતે કેમ ગ્રહણ કરવી, તેને આપણે એમ કહીએ છીએ અંદરમાં કેમ ઉતારવી, ગ્રહણ કરવી. એટલે બસ આટલું ધ્યાન રાખે એટલે એનો લાભ થયા વગર રહે જ નહીં. સમયસારમાં તો 14 પૂર્વનું રહસ્ય સમાયેલું છે પોતાના સ્વાનુભવથી. ગુરુદેવ શ્રી કહે છે કે 14 પૂર્વનું મૂળ રહસ્ય ભૂત વાત સંસારનો નાશ કરવાની સમયસારની અંદર રહેલી છે, એ અમારા અનુભવથી અમે પ્રસિદ્ધ કરીએ છીએ. પોતાના સ્વાનુભવથી આ વાત પ્રસિદ્ધ કરી છે એટલે એની અંદર ખાતરી છે, ગેરંટી છે. પછી આથી વધારે જોઈએ શું, આથી બીજું શું વધારે કહેવામાં આવે? એની દરેક ગાથા સમય સારની પ્રત્યેક ગાથા છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ઝૂલતા મહામુનિ કુંદ આચાર્ય જેવા મહામુનિ સમર્થાચાર્ય જેમને શ્રીમંદર ભગવાનના સમૂહ શરણની દિવ્ય ધ્વનિમાં જેમનો નિર્દેશ થયો, સમૂહ શરણના કરોડો અબજો જીવોને એ નિર્દેશ આવ્યો. ત્યાં શરીર મોટા છે, ત્યાંના મહાવિદ્યમાં સંગ્રહણ છે, સંસ્થાન છે મોટા આકાર. આપણે અહીંયા માણસો ત્યાં જાય તો એકદમ મામન ગણાય. ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ વિશે વિચાર્યો કે ભરત ક્ષેત્રના આ એક મહાન ધુરંધર સમર્થ આચાર્ય છે, એનો નિર્દેશ ભગવાનની વાણીમાં આવે. એટલું ટાઈટલ ત્યાં મળ્યું છે ભગવાનના શ્રીમુખેથી, શ્રીમંદર ભગવાનના શ્રીમુખેથી એટલું મળેલું છે. આ સમર્થ આચાર્ય છે અને ત્યાં જૈન શાસન પ્રવર્તાવનાર મુખ્ય આચાર્ય છે. એવા આચાર્ય છઠ્ઠા સાતમા ગુણ સ્થાને જુદા, એવા છઠ્ઠા સાતમા બધા મુનિઓ જુદા છે પણ આ તો જેમની આ પરિસ્થિતિ સ્પષ્ટ છે, એવા છઠ્ઠા સાતમા ગુણ સ્થાને જુલનારા મહામુનિના આત્મ અનુભવમાંથી નીકળેલી ગાથાઓ છે. એક એક ગાથાઓ અનુભવમાંથી નીકળીને બહાર આવેલી છે. એક એક ગાથાનું બેકગ્રાઉન્ડ, એક એક ગાથાને વાણીનું બેકિંગ કુંદાચાર્ય દેવનો આત્માનુભવ છે. પ્રચુર સ્વસંવેદન જે આત્માનુભવમાં રહેલું છે જેમાં ઘણો આનંદ ઉભરાય છે એની સાથે લખેલી એક એક કથા છે. એટલે એમ કહેવું છે કે આ કાળને વિશે આવું જે સાહિત્ય રહી ગયું છે એ વર્તમાનના જીવોનું પરમ સૌભાગ્ય છે, બહુ મોટી વાત છે. પુનિનો યોગ હોય ને આગળ પાછળની ખબર ન હોય એટલે વખતમાં મળેલાની કિંમત નહીં. પ્રાણ જાય ને એવી સ્થિતિમાં પાણી માટે પ્રાણ જાય ને પાણી મળે તો પાણી કિંમત થાય એમ આ આત્માના જ્ઞાન ને આનંદ પ્રાણ ની સંજીવની છે. બહુ મોટી વાત છે કે અત્યારે આ વિષય મોજૂદ છે, રિયાદ છે, એ બહુ મોટી વાત છે. આપણે ભારત મિત્ર સંગમમાં આ શાસ્ત્રો લખાણા પણ એનો મહિમા એથી પણ પૂરો પડે એવું હૃદયથી ગામમાં પછી શ્રેષ્ઠ લાગતો જે કઈ થયું. ઘણા માણસો કરતા ગામમાં પૈસા નાખવા એના કરતા કઈક બીજા એનો મહિમા એથી પણ વધારે છે. એથી કોઈ 25 લાખ એનો મહિમા થાય એવું નથી, 25 લાખ 25 કરોડ એનો મહિમા થાય એવું. મૂલ્યાંકન ન કરી શકાય યથાર્થ રીતે સમાજની અંદર તો એ સમાજનું માનસિક દારિદ્ર્ય પણ ઘણી કિંમત છે. એ કિંમત કોઈ બીજી રીતે થઈ શકે એવું નથી. એ રીતે ગુરુદેવે પોતાના અંતરમાં જે મહિમા ભરેલો છે સમયસાર વિષયનો અનેક વખત પોતાના પ્રવચનની અંદર વિકસિત કરેલો છે.
45
કે મને મારા મારે લઈને દુઃખ થાય છે એવો અનુભવ થાય છે. કોને લઈને દુઃખ થાય છે? પીડા નહોતી ત્યારે દુઃખ થતું નહોતું, પ્રસાદનો ઉદય નહોતો ત્યારે દુઃખ થતું નહોતું. પ્રસાદનો ઉદય થતા દુઃખ થવાનું હતું, પીડા થવાનું હતી. તો એ વખતે તો પૂરેપૂરો ભ્રમ થવાનો પ્રકાર ઉત્પન્ન થાય છે કે આને લઈને જ મને દુઃખ છે, આ પીડાને લઈને જ મને દુઃખ થાય છે. વળી અસાતા વેદનીના ઉદયનો સ્વાદ પણ એવો જ છે કે જેવી પીડાને દુઃખ છે એવો જ. એમાં અસંખ્ય પ્રકાર છે, અસાતા વેદનીના અસંખ્ય પ્રકાર છે. કોઈને કોઈ જાતનું પીડા થાય, કોઈને કોઈ જાતની પીડા થાય નથી. કદાચ કાપે છે અંદર માં કોઈ એવી પીડા થાય છે, તો કોઈ જગ્યાએ અંદર સૂળ મોકાય છે એવી પીડા થાય છે, કોઈ જગ્યાએ અંદર વીંછી કરડે છે એવી પીડા થાય છે, કોઈ એમ કહે છે કે બળતરા થાય એવી પીડા થાય છે, અનેક પ્રકારે થાય છે. તો એવા પ્રકારની એવા સ્વાદ વાળી અસાતા વેદની નો ઉદય છે. ત્યાં જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે, સન્નિકર્ષને કારણે, ઉદયની નજીકતાને કારણે જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. જેમાં નજીક રહેલી ચીજ ચક્ષુ ઇન્દ્રિયના આકાર ઉત્પન્ન થાય છે, ત્યાં લંબચોરસ સફેદ રંગનો ટુકડો છે, ક્ષેત્રવર્તી નથી. એમ આ એકદમ નજીકમાં એનો ઉદય છે તો એનો સ્વાદ આવે છે. એને લઈને ત્યાં નિમિત્ત નિમિત્તિક સંબંધમાં શરીરની અંદર કઈ અવ્યવસ્થા હોય છે, અસાતા વૃદ્ધિને શરીરને કર્મ ને નો કર્મ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શરીરમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઉભી થઈ હોય છે, નોર્મલ ના બદલે કઈક ને કઈક એબનોર્મલ હોય છે. દુઃખ શેને લીધે છે આ તપાસમાં? જો જળ કર્મ ને લઈને જીવને વિકારી અશુદ્ધ પરિણામ થતા નથી, તો દુઃખ તો જીવની અવસ્થા છે, દુઃખ કોઈ શરીરની અવસ્થા નથી. અસાતા વેદની શરીરની અવસ્થા ને કર્મ નો કર્મની અવસ્થા છે, અને દુઃખ જીવની અવસ્થા છે. આ બે વચ્ચે વહેંચણી કેવી રીતે કરવી, જુદું કેવી રીતે પડવું, આ ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. આ ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. અને એ પ્રયોગની અંદર આત્મા જો જ્ઞાન સ્વભાવી છે અને એની મર્યાદા માત્ર જ્ઞાન કરવા પૂરતી છે, તો કઈ અવસ્થામાં આત્મા પોતાના જ્ઞાનત્વને છોડે છે? ચાહે સાતા વેદની હો, ચાહે અસાતા વેદની હો, આત્મા કોઈ અવસ્થામાં પોતાનું જ્ઞાન ભણું જ્ઞાનત્વનો ત્યાગ કરે છે તો જાણવાનું બંધ થઈ જાય. પણ એને જ્ઞાન જાતિ જે છે એમાં રહેલો જે જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવ છે, એ બાજુ એનું લક્ષ્ય નથી. સ્વલક્ષ્ય એને આ વસ્તુ જણાય ને પર લક્ષ્ય એને અસાતા આદિ જણાય. તો અસાતામાં એકાકાર થાય છે, પણ પોતાના જ્ઞાનની અંદર પોતે પોતાને જાણે છે જ નહીં એવી રીતે અવગણના કરીને અસાતામાં સાતાની અંદર ભરે છે, એકાગ્ર થઈ જાય છે, લીન થઈ જાય છે, અને એકાંતે આકુલતાને દુઃખને ભોગવે છે. પણ પોતે જ્ઞાન જ્ઞાનમય હોવાને લીધે, જ્ઞાયક હોવાને લીધે પોતાના જ્ઞાનત્વનો કદી ત્યાગ કરતો નથી, પોતાના જ્ઞાનને કદી છોડતો નથી. એ વિષય એને પોતાને સ્વલક્ષે ચાલતા પરિણમનમાં પોતાનું જ્ઞાનત્વ નથી છીટવાનું, એના ઉપર એનું લક્ષ્ય જોવું જોઈએ. લક્ષ્ય જાય તો સ્વભાવનું ગ્રહણ થાય. મુશ્કેલ તો ભાઈ આપણે પ્રયત્ન નથી કર્યો એટલે છે, પ્રયત્ન કરો તો નથી, આ ગેરેન્ટેડ વાત છે. કોઈ વાત મુશ્કેલ, એકડો મુશ્કેલ હતો એક વાર, આપણે એકડો મુશ્કેલ હતો કે નહોતો? ઘૂંટી ઘૂંટી ઘૂંટીને માંડ માંડ આવડ્યો છે. અત્યારે એમ કહેશો કે આપણે એકલો અઘરો, એકડો અઘરો છે એમ કહેશો કોઈ કે નહીં? એટલે એ પ્રયત્ન નથી કરતા, પ્રેક્ટિસ નથી કરતા. દરેક કાર્યમાં એક પ્રેક્ટિસ કરવાનો મક્કમ નિર્ણય કરવામાં આવે, નિશ્ચય કરી લેવામાં આવે કે દરેક ઉદયમાં દરેક કાર્યમાં મારે આ પ્રેક્ટિસ કરવી છે. તો પછી જુઓ કે કેટલું સહેલું થાય છે, કેટલું. અને કોઈ પણ વાત પ્રેક્ટિસ થી હસ્તગત થયા પછી તો એટલી બધી સહેલી છે કે નહીં ધારેલું એની અંદર પરિણામ આવે છે, એટલી બધી સહેલી છે. કાલે કૃષ્ણ સરકસના ખેલ, બરફ ઉપર બધા ખેલ કરે, બરફ ઉપર બરફ કેટલો લીસો ને લપસણો છે, પાછો લપસણો છે એના ઉપર ખીલા રાખીને નહીં, પગ પગે કઈ ખીલા જડીને નહીં, ગોળ ગરેડી ફરતી કે જલ્દી લપસી જવાય. આપણે તો એક સેકન્ડ ન રહી શકીએ, એ ચાર ગરેડીમાંથી બે ને છોડીને બે ઉપર ખેલ કરે. આ શું કારણ છે? માણસને આશ્ચર્ય થાય એવું કામ સાધારણમાં સાધારણ, એ બધા સાધારણ માણસો હોય છે, ક્યાંય નોકરી ન મળે એને બિચારાને સરકસમાં નોકરી મળે એવા સાધારણ માણસો હોય છે. એને પહેલાં તો મજૂરી જેટલી નોકરી હોય, મજૂરી કરાવતા કરાવતા એ બધું શીખે. એવા લોકો આવું કામ કરી શકે છે. તો આપણે આ કામ ઘણી તો પરાધીન કામ છે બધા, એવા હાથ પગ વડે હાડકા ખૂણા હોય ન હોય કઈ જુદી વાત છે, અહીંયા તો સ્વાધીન કામ છે. પણ પોતે નિર્ણય કરવો જોઈએ, કરવા ધારવું જોઈએ કે આ જેમ નિર્ણય કરવા ધારેલો એવો નિર્ણય કે આ કરવું જ છે. લીધે છૂટકો, વચનામૃતભાઈ શબ્દ, લીધે છૂટકો બસ એમ કરવા ધારે તો અઘરું નથી, પોતે કરવા ધારે. જે ખામી છે એ આ જગ્યાએ છે, પિન પોઈન્ટ ખામી અહીંયા છે કે પોતે કરવા ધારતો નથી, આળસુડો થઈને પડ્યો છે. પોતાનો પ્રમાદ છે, ઉપર ઉપરથી વાંચે વિચારે એ પણ પ્રમાદમાં જાય છે, એ અપ્રમાદમાં નથી જતું પણ એ પણ પ્રમાદમાં જાય છે. સાથે કર્મનો ઉદય ચાલુ છે, શરૂઆત તીવ્રતા હોય ત્યારે કરે, જયારે ખ્યાલ પડી શકે ત્યારે શરૂઆત કરે, જે તબક્કે એને ખ્યાલ આવતો હોય ત્યારે શરૂઆત કરે, પ્રેક્ટિસ ત્યાંથી શરૂ કરે. નાના અક્ષર નો વંચાતો હોય તો પેલા મોટા અક્ષર વાંચવાની પ્રેક્ટિસ કરે, પછી ઝીણા અક્ષર વાંચે. બરાબર છે કે? જયારે તીવ્ર હરક્ષોભ ના પરિણામ હોય, તીવ્ર સાતા સાતા ના પરિણામ, ત્યારે બરાબર પ્રેક્ટિસ કરી શકે છે. પણ શરૂઆત એને કરવી જોઈએ, એ શરૂઆત એની ચાલુ રહેવી જોઈએ, એનું સતતતા જળવાવી જોઈએ, સતતપણું એનું હોવું જોઈએ, તો કામ થાય છે. એક બદામનો ઘસરકો આજે મારે ને બીજો પછી પાછો કાલે ઘસરકો મારે ને, એમ કે બદામનું તે મળતું નથી, પણ મળે ક્યાંથી હતી એ દૂર ઉડી ગયું. તો ઘસરકો માર્યા પછી 10-15 મિનિટે તો ઉડી ગયું હતું ને, તું 24 કલાકે આવ્યો પાછો, તને ખબર નથી કે આ 15 મિનિટ પહેલા બીજો, 10 મિનિટ પહેલા બીજો, 1 જ મિનિટે ઘસરકો મારી દેવો જોઈએ, બીજી સેકન્ડે મારો, એટલે ખબર નથી. 24 કલાક આવે ને પાછો પ્રશ્ન ઉઠાવે કેમ કામ થતું નથી, થવાનો પ્રશ્ન જ નથી. એટલું તીવ્ર રસથી માથે વિચારે સાંભળે ત્યારે તીવ્ર રસથી કે એનું એની લાળ લંબાય, એનો રસ લીધો એની લાળ લંબાય છે, એ ચાલુ રહેવું. ઉદાહરણ આપે છે, અહીં તો ગજી દ્રવ્યાનું યુગ ચાલે છે, પર્યાય સમજાવે છે, પણ ઉદાહરણ કેટલાક એવા આપે છે એમાંથી એક અને એક તત્વ એ બધી વાત ચાલે છે. અનિત્ય એમાં સદ્રશ પરિણમનનો ઉદાહરણ ગાથા 327 છે, 106 માં. જેમ જીવના જ્ઞાન પરિણામ, ઉદાહરણમાં જીવના જ્ઞાન પરિણામનો ઉદાહરણ આપે શાસ્ત્ર કરતા, જેમ જીવના જ્ઞાન પરિણામ પરિણમન કરતા થકા, પરિણમન કરતા થકા સદા પરિણમા જ કર્યા છે, જ્ઞાનના પરિણામ જીવના પરિણમા જ કરે છે, પરિણમન કરતા થકા સદા તે જ રહે છે. એટલે કે જ્ઞાન રૂપ જ રહેશે, કયા પરિણામમાં જ્ઞાન નથી. જીવના જ્ઞાન પરિણામ પરિણમતા થકા સદા જ્ઞાન રૂપ જ રહે છે, એમાં કયા પરિણામમાં જ્ઞાન નથી. જ્ઞાનના કયા પરિણામમાં જ્ઞાન નથી. જ્ઞાનના પરિણમનમાં જ્ઞાનત્વ જાતિનું કદી ઉલ્લંઘન થતું નથી. એટલા શબ્દો અહીંયા પડ્યા છે. એમ કહેવું જોઈએ કે જ્ઞાનના પરિણામમાં પરિણમનમાં જ્ઞાનત્વ જાતિનું કદી ઉલ્લંઘન થઈ શકતું પણ નથી, થતું નથી અને થઈ શકતું પણ નથી, કરવું અશક્ય છે. આવી એક એવી પરિસ્થિતિ છે કે જે ટાળી ટાળી શકાય નહીં એવી પરિસ્થિતિ છે, પણ જીવ પોતે ધ્યાન દેતો નથી. ખરી વાત તો આ છે, પોતાના ચાલતા જ્ઞાનના પરિણામમાં જ્ઞાનત્વ જાતિનું, જ્ઞાનત્વ જાતિ શબ્દ લખ્યો છે ત્યાં અનુવાદ કરતા એ કૌંસની અંદર જ્ઞાન ગુણ લખ્યો છે. પરિણામમાં તો પરિણામ છે, પણ પરિણામમાં ગુણ છે એ બતાવવું છે. જ્ઞાનની અંદર સ્વભાવ છે, ગુણ છે એ બતાવવું છે. જાતિ ગણીને પણ સ્વભાવ બતાવવો છે એટલે કૌંસ લખ્યો છે. સ્વલક્ષે પોતાના જ્ઞાન પરિણામ ઉપર લક્ષ રાખે તો એને પોતાના જ્ઞાન પરિણામ જે ચાલી રહ્યા છે એનો પરિચય થાય. પરિચય થાય તો એમાં જ્ઞાનની જાતિ શું છે એ સમજાય. સ્વલક્ષ રાખે તો એના પોતાના વિભાવિક પરિણામ પણ એને ખ્યાલમાં આવે, લક્ષમાં આવે, અને એમાં વિભાવ જાતિ શું છે એને સમજાય. સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ બે માંથી એક પણ જાતિ સમજાય તે સાપેક્ષપણે સમજાય છે, એકલી નથી સમજાતી. સ્વભાવ અને વિભાવ સાપેક્ષ છે, નાનું ને મોટું સાપેક્ષ છે એમ જ, એક અને અનેક સાપેક્ષ છે એમ જ. તો જ્ઞાન ઉપરથી સ્વભાવ જાતિ સમજાય છે, કષાય ઉપરથી રાગાદી ઉપરથી વિભાવ જાતિ સમજાય છે. અને બંને પરિણામ સદાય જીવને મોજુદ છે, ક્યારે એક પણ પરિણામ જીવને મોજુદ નથી એવું નથી. બંને પરિણામ મોજુદ છે, ચાલતા જ છે. પોતે જો સ્વલક્ષ રાખે તો આમાંથી સ્વભાવ જાતિમાંથી જ્ઞાન ગુણ જ્ઞાન સ્વભાવ પકડાશે. એ પકડાશે એટલે શું થશે કે સ્વપણે એનો ભાષ્યમાન થશે. સ્વપણે ભાષ્યમાન થશે એટલું જ નહીં પણ સુખરૂપે ભાષ્યમાન થશે, એટલું જ નહીં પણ એના અનંત સ્વભાવમાં રહેલી અનંતતા પણ ભાષ્યમાન એમાં થશે, સામર્થ્યમાં ભાષ્યમાન. વિભાવ જાતિમાંથી વિભાવ પરપણે ભાષ્યમાન થશે, દુઃખ રૂપે જણાશે, ભિન્ન રૂપે જણાશે, ભાષ્યમાન થશે. બસ આ જ રીતના ચાલતા પરિણમનમાં સ્વલક્ષે આ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે તો એનું પહેલું ફળ ભાષ્યમાન થવું તે સ્વરૂપ નિશ્ચય છે. ત્યાંથી પુરુષાર્થને જાગૃતિ થઈ સ્વરૂપનો મહિમા આવીને બીજે તબક્કે સમ્યક દર્શન છે અને ત્રીજે તબક્કે નિર્વાણ છે. આટલું મોટું આની અંદર ગુણ રહેલો છે, ઉદાહરણ લીધું છે, એની અંદર બહુ મોટી વાત કરી છે. વાત તો સદ્રશ પરિણમનનું ઉદાહરણ છે કે વિસદ્રશ પણ પરિણમન હોય છે અને સદ્રશ પણ પરિણમન હોય છે. તો વિસદ્રશમાં શું છે કે એક સમયનું પરિણામ છે તો બીજા સમયનું નથી, એ વિસદ્રશ છે. અને એની અંદર જે જ્ઞાનત્વ પણ રહ્યું, જે અન્વય રહ્યો, એ અન્વય તે દ્રવ છે, અન્વય તે સ્વભાવ છે, જ્ઞાનત્વ છે તે અન્વય છે. એનું કદી ઉલ્લંઘન થતું નથી, માટે એ રીતે જ્ઞાનના જ્ઞાનત્વ ઉપરથી સ્વરૂપ નિશ્ચય કરવો, જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. 144 ગાથામાં જે આચાર્ય ભગવાનનો આદેશ છે કે પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, એ જ્ઞાનના જ્ઞાનત્વ જાતિના અવલોકનથી પરિણમનથી ગ્રહણ કરવો, બરોબર ત્યાંથી નિર્ણય થશે. જ્ઞાનત્વ ક્યાંય છું છે, જ્ઞાન સળંગરે છે, જ્ઞાન જાતિ સળંગરે છે, એમાંથી સ્વભાવ શું છે એ જો પકડાય ગ્રહણ થાય, એ બહુ મોટી વાત છે, એ અપૂર્વ છે. ખરેખર દિશા બદલી જશે, અંતર્મુખની દિશાનો પત્તો લાગી જશે ત્યાંથી, કેમ કે નિર્ણય કરનાર જ્ઞાન છે. નિર્ણય જેનો થાય છે પણ જ્ઞાન છે, એટલા માટે ત્યાં બહિર્મુખતા રહેતી નથી અને અંદરની દિશા હાથમાં આવે છે. સિદ્ધ ત્યાં દ્રવ્ય પકડાય છે, જ્ઞાનત્વ જાતિથી સ્વભાવ થાય છે, એટલે સામાન્યનો આવિર્ભાવ કરવાનો મૂળમાં એ જ વાત છે. પંદર પછી 17-18 આવી છે. પોતાને જ્ઞાન સ્વભાવિક અનુભવ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે, કેમ કે એનું ઉલ્લંઘન થઈ શકતું નથી. જ્ઞાનના પરિણામનું જ્ઞાનત્વ જાતિનું ઉલ્લંઘન થઈ શકતું જ નથી. જ્ઞાની વાત જ્ઞાની વાત પણ પોતે લક્ષ ઉપર રાખે છે તો બધું બીજી રીતે ચાલે છે. પોતે લક્ષ ઉપર રાખે છે બીજી રીતે ચાલે છે. આખો આધાર લક્ષ ઉપર છે, તેથી એમ કહ્યું કે લક્ષ થવાને કારણે, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર થાય. આખો સાક્ષાત જીનપદ શું છે એનો પત્તો ત્યાંથી લાગે છે. સ્વરૂપ નિશ્ચય કરો કે જીનપદ ની ઓળખાણ કરો, બધી એક જ વાત છે કે અહીંથી કે જળ કર્મ કરતા ને જીવના પરિણામ કરે એમ કેમ હોય શકે કે એમ ન હોય શકે, ક્યાંથી પકડવું કે જીવના જ્ઞાન પરિણામ પકડવું. અન્ય જ્ઞાનમાં જણાય તો એને શું કર્યું, એને કઈ જ્ઞાન કાળે પરિણમવાને યોગ્ય એને કઈ કર્યું છે પૂછે નહીં. સિદ્ધિ જ્ઞાન ઉપર આવી જવું તો એનાથી એની ભૂમિકા જણાશે, નહીં તો ભૂમિકા ખાલી ઉપર ઉપર સમજણમાં રહી જાય છે. કોઈ કામ નહીં.